पद 41 पिया बिनु शुद्ध बुद्ध भुली हो।
पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो। आँख लगाई आँख लगाई दुखद महल के चरुख झोली हो, पिया बिन शुद्ध बुद्ध भूली 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 हो। हसती तब हो बिरानियाँ देखि तन मन छीजो हो, हसती तब हो बिरानियाँ देखि तन मन छीजो हो, समझी तब एती कही ओ, समझी तब एती कही कोई नेहन की जो। पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो। प्रिया कैसे जीवे हो, प्रीतम प्राणपति बिना प्रिया कैसे जीवे हो, प्राण पवन विरहा दशा, प्राण पवन विरहा दशा भुयंगम पीवे हो। पिया बिन शुद्ध बुद्ध भूली हो, शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो। शीतल पंखा कुमकुमा चंदन कहाँ लावे हो, ओ शीतल चंदन कहाँ लावे हो, अनलन विरहानल पेरे, अनलन विरहानल पेरे तन ताप बढ़ावे हो। पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो, शुद्ध बुद्ध भूली हो। फागुन चाचर एक निशा होरी सिर गानी हो, फागुन चाचर एक निशा होरी सिर गानी हो, सब दिन चरे मेरे मन सब दिन चरे तन खाक उड़ानी हो। पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली हो, पिया बिन शुद्ध बुद्ध भूली। लगाई दुखद महल के चरों की झोली हो। पिया बिन सुध बुध भूली हो, पिया बिन सुध बुध भूली हो, पिया बिन सुध बुध भूली हो, पिया बिन सुध बुध भूली हो।
संसारियोना मनमां संसारनी जे छबी अंकित थयेली छे तेज संसारियोने समझमां आवती छबीना माध्यमथी योगीराजजी आ पद द्वारा चेतन विहोणी चेतनानी विरहीणीनी हालत वर्णवता चेतनानो चेतनने मळवा माटेनो तलसाट झुरापो केवो छे तेने अभिव्यक्त करे छे। नाथ विनानी नारीनी जे बेहाली होय छे अने એ વિરહીણીની જે અવહેલના થાય છે તેવી જ કરુણ દયાજનક હાલત ચેતના સમતાની એના પ્રીતમ શુદ્ધ ચેતના વિના થાય છે। લગ્નના માંડવેથી પાછા ફરી ગયેલા નેમજીથી તરછોડાયેલી તદ્ભવ મુક્તિગામી સતી રાજુલના પણ કેવા હાલ હવાલ થયા હતા એ તો આપણને સૌને વિદિત છે। રાજુલ જેવા રાજુલજીને પણ મમતાએ આર્ત ધ્યાનમાં ચઢાવી મૂંઝવી માર્યા હતા, પરંતુ રાજુલજીની જાગૃતિ અકબંધ હતી તો આર્ત ધ્યાનમાંથી પાછા વળી ધર્મ ધ્યાનમાં ચઢી શુક્લ ધ્યાનના શિખરે પહોંચી પ્રબળ પુરુષાર્થ કરી પરમપદ મોક્ષને પામ્યા। યોગી રાજજી આનંદગંજીની ચેતના સમતા સતી રાજુલના જેવી ઉચ્ચ કક્ષાની કદાચ ન હોય એ સંભવે, પણ એમનો પુરુષાર્થ તો પ્રબળ હતો જે આ પદમાં અભિવ્યક્ત થાય છે। પિયા બિનુ શુદ્ધ બુદ્ધ ભૂલી હો, આંખ લગાઈ દુખદ મહેલ કે જરૂખે ઝૂલી હો। પોતાના પ્રિય પ્રાણનાથ એવા શુદ્ધ ચેતનથી વિખૂટી પડી ગયેલી પિયા શુદ્ધ ચેતન વિના એ ચેતના એના તનની સ્ફૂર્તિ અને મનની સ્થિરતા સ્વસ્થતા ખોઈ બેઠી છે। અર્થાત ચેતનના વિરહમાં ચેતના એના શાન ભાન જાગૃતિ ખોઈ બેઠી છે। આવી દુઃખદ હાલતમાં પણ હું મારા પિયુના આગમનની રાહ જોતી મેટ માંડીને બેઠી હતી ત્યાં જરા આંખ લાગી ગઈ અને એક ઝોકું આવી ગયું અને દુઃખના મહેલમાં પણ જરૂખે ઝૂલતી હોઉં એમ સ્વપ્નમાં સરી પડી। દિવસ દરમિયાન જેવું વિચારોનું વહેણ હોય તેને અનુરૂપ સ્વપ્નો રાત્રે નિદ્રા દરમિયાનની સ્વપ્નાવસ્થામાં દ્રશ્યમાન થતા હોય છે। સાધકને સતત સ્વરૂપ રમણતાની જ લગ્ની લાગી હોય છે અને તેથી એની જ ધૂન મન ઉપર સવાર થઈ હોય છે કે ક્યારે મુજ ચેતનાની પિયુ ચેતન સાથે અભેદતા સર્જાશે। સ્વપ્નમાં સરી પડેલી ચેતનાને સ્વપ્નમાં પણ કેવી દુઃખદ સ્થિતિને અને કેવા ઝૂરણને અનુભવે છે એની વાત હવે પછીના ચરણમાં છે। પદના આ પ્રથમ ચરણનું આધ્યાત્મિક અર્થઘટન એ છે કે હું ચેતના મારા શુદ્ધ ચેતન શુદ્ધાત્મા શુદ્ધ ઉપયોગથી વિખૂટી પડી જઈ આ જડ મન વચન કાયાની સાથે ભળવાથી મિશ્રરૂપ બનવાના કારણે હું મારા શુદ્ધ બુદ્ધપણાને વિસરી ગઈ કે જે વાસ્તવિક મારું ચેતનાનું મારાપણું હતું। આજે જડ જોગે પણ જે ચેતના છે તે પણ એ શુદ્ધ ચેતનની જ જડ જોગે અશુદ્ધ થયેલ સુવાસ ખોઈ બેઠેલી ચેતના છે। ખરેખર તો હું શુદ્ધ સ્વરૂપમાં તો બુદ્ધ જ છું, પરંતુ શુદ્ધતા ખોવાઈ ગઈ છે તેથી બુદ્ધતા મન બુદ્ધિ ચિત્ત અહંકાર સ્વરૂપે અંતઃકરણરૂપ બની છે। મારી અશુદ્ધિમાં મારા બહારના સ્થૂલકરણો જે બહિષ્કરણ છે તે સ્થૂલ દેહ અને ઇન્દ્રિયો છે, તો અંદરના કારણો અંતસ્કરણ છે જે સૂક્ષ્મ છે અને તે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે। પરમાં જવાના કારણે મારું સ્વરૂપ પરરૂપ થવાથી સ્વરૂપ મટી કુરૂપ થયું છે, મન કુમન થયું છે, બુદ્ધિ કુબુદ્ધિ થઈ છે, ચિત્ત ચગડોળે ચડી ડામાડોળ થયું છે અને જ્યાં હું નથી જે મારું નથી અને જેનો હું કરતા નથી ત્યાં હું પણ મારાપણું કરું છું અને કરતા પણ દાખવું છું એ મારો અહંકાર છે। અર્થાત અવરમાં હુંકાર છે કે જે અવળો હુંકાર છે. આવા સ્વઘર, સ્વદેશ, સ્વરાજ છોડી પર ઘેર પરદેશ ગયેલા પિયું પાછા ક્યારે ફરે? તેની મીટ માંડીને મનના ગોખે એની વાટ જોતી, એને અંગે સારા ખોટા વિચાર કરતી, વિરહાગ્નિમાં જલતી, આવશે નહીં આવશે એમ કરતા ઝોલા ખાઈ રહી છું. હસ્તી તબ હું બિરાનિયા, દેખી તન મન છીજ્યા હો, સમજી તબ એતી કહી, કોઈ નેહ ન કીજ્યો હો. જ્યારે હું અણસમજુ અજ્ઞાન હતી, ત્યારે આવી પતિ વિયોગીની બિરાનિયા વિરહાણિયાઓને પતિ વિરહમાં રડતી જોઈ હસતી હતી, કારણ કે ત્યારે મને વિરહની વેદનાનું ભાન નહોતું. એ તો એવું છે કે વિધવાનું દુઃખ સધવા જાણે નહીં અને પ્રસૂતિની પીડાને વાંઝણી જાણે નહીં. કહ્યું છે ને કે ઘાયલ કી ગત ઘાયલ હી જાણે. હવે આજે વિરહીણી થતા મને એ વિરહની વેદનામાં કેવા તન મન છેદાઈ ભેદાઈ જતા હોય છે અને તડફડતા હોય છે તે જોઈ અનુભવીને એ વેદના સમજાય છે. ત્યારે એટલું કહું છું કે કોઈ સ્વદેશ સ્વઘર છોડીને પરદેશ ગમન કરનાર પરદેશી સાથે પ્રીત કરશો નહીં. પ્રથમ ચરણના અનુસંધાનમાં અર્થઘટન કરીએ તો સ્વપ્નમાં સરી પડેલી ચેતનાને ભયાનક ઘનઘોર કાળી અંધિયારી રાત્રિમાં ચારે બાજુથી સિંહ, વાઘ, વરુ, ચિત્તા, સર્પ જેવા ક્રૂર હિંસક પ્રાણીઓથી ઘેરાઈ ગયેલી હોઉં અને ફાડી ખાવા ત્રાડ નાખી જાણે અટહાસ્ય કરતા હોય એવા બિહામણા દ્રશ્યો દેખાવાથી તન મન છેદાય કોરાઈ જતા હોય તેવી કારમી વેદના અનુભવાય છે. પૂર્વે જે રાગ દ્વેષ સેવ્યા છે અને એના કારણે ચૌ ગતિના ભવ ભ્રમણ દરમિયાન જે કારમાં દુઃખ વેઠ્યા છે તે સ્વપ્નમાં દ્રશ્યમાન થઈ સંકેત આપી રહ્યા છે કે હજુએ આવા દારૂણ દુઃખ વેઠવા હોય તો રાગ દ્વેષના રવાડે ચડજે. આ બધા દુઃખનું મૂળ બંધનનું કારણ રાગ દ્વેષ છે એ સત્ય સમજાયા પછી ચેતના કહે છે કે આ કાયા ઉપર સ્નેહ રાગ ક્યારે કરવા જેવો નથી. જેમ લોઢાના સંગથી અગ્નિને પણ ઘણના ઘા ખાવાનો વારો આવે છે, એમ કાયાના સંગથી અને કાયાની માયા રાખવાથી આ દુઃખો વેઠવા પડે છે. આ કાયાની માયા મમતા મારા સ્વામીએ છોડી દીધી હોત તો હું ચેતના મારા ચેતનથી અભેદ બની મુક્ત થઈ સ્વધામમાં સિદ્ધ શિલા ઉપર લોકાગ્ર શિખરે બિરાજમાન થઈ હોત અને મારે આ દુઃખના દિવસો જોવાના આવ્યા ન હોત. પરંતુ મારા સ્વામીએ કાયાનો સંગ કર્યો તે કારણે મોહ માયા મમતા ઉભા થયા અને દુઃખ વેઠવાનો વારો આવ્યો. હવે જો સ્વામી ચેતન આ કાયાની માયા છોડી વિતરાગ થાય તો મુજ ચેતનાનો સ્વામી ચેતનથી સમાગમ થાય અને દેહાતીત બની ચેતન સાથે તેરમા સયોગી કેવલી ગુણસ્થાનકે અભેદ વર્તના થાય, જેના ફલસ્વરૂપ દેહ પુદ્ગલ પરમાણુ પણ મિશ્રસા મટી વિશ્રસા થાય, સ્કંધ્ય મટી વંધ્ય બને. પ્રીતમ પ્રાણપતિ બિના પ્રિયા કૈસે જીવે હો, પ્રાણ પવન વિરહાદશા ભુયંગમ પીવે હો. દસ પ્રાણોની ગતિ જે પ્રાણ પ્યારા પ્રાણપતિ ચેતનને આધારે જ ટકી રહેલી છે તેને હે સ્વામી ચેતન, તારી આ પ્રિય ચેતના કેમ કરે ટકાવી શકે, જીવંત રાખી શકે? મારી અશુદ્ધ મતિ અને ગતિ પણ હે પ્રાણનાથ ચેતન, તું મહી એ અશુદ્ધિને જોનારો અને જાણનારો શુદ્ધ ચેતન માયલો હાજર છે તેના જ કારણે છે. અરે આ વળગેલા મન વચન કાયાની પણ બધી ગતિવિધિ તારા જ કારણે તારા જ અસ્તિત્વથી છે. તારા વિનાનું અમારું સ્વતંત્ર કોઈ જ અસ્તિત્વ નથી. તું જીવથી અમારું જીવન છે. હે પ્રીતમ પ્રાણપતિ, તારા વિના તારી પ્રિયા પ્રાણહીન મૂળદાલ છે. કવિ મહામહોપાધ્યાયજી યશો વિજયજીએ પણ ગાયું છે કે તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માં હરે, તું જીવ જીવન આધારો રે. ભયાનક મોટો ભુયંગમ એટલે સર્પ કે અજગર જે વાયુ પક્ષી છે એ મારી પતિ વિહોણી વિરહા દશામાં અસુરક્ષિત જાણીને મારા પ્રાણરૂપી પવનનું પાન કરી રહ્યો હોય, અર્થાત ભયંકર કોટીનો કાળોતરો સર્પ જાણે મારા પ્રાણનો નાશ કરવા મારી સામે ધસમસતો આવી રહ્યો છે, એવું દ્રશ્ય સ્વપ્નમાં જોઈ છળી મરું છું. આત્મા જ્યારે વિશુદ્ધિના માર્ગે આગળ વધે છે ત્યારે અંદરમાં ધરબાયેલા પડેલા જુગ જુગ જૂના સંસ્કારોનું નિમૂર્લન થાય તે માટે તે વિસ્ફોટિત થાય છે અને સાધક આત્માને ભય પમાડે છે. એ આવે છે તે આત્મપ્રદેશેથી ચાલ્યા જવા માટે જ આવે છે. એ સાધનાની જ એક ધ્રુજાવી નાખનારી પ્રક્રિયા છે. આવા દ્રશ્યો કાચા પોચા સાધકને તો ડરાવી મારી સાધનાના માર્ગેથી પાછા વાળી દેનારા હોય છે. આવા ભયંકર માનસિક ઉપસર્ગોની વચ્ચે પણ જે ટકી રહે છે તે નિડર નિશ્ચલ સાધક જ સાધનાના માર્ગે આગળ વધી શકે છે. આગળ વધવામાં અવરોધરૂપ બાધાજનક આવી પ્રતિકૂળ કે અનુકૂળ કસોટીઓ માયા મમતા મોહ પૂર્વ સંસ્કારને અનુસરીને અજાગૃત દશામાં કરે છે. યોગીરાજનું કહેવાનું તાત્પર્ય એ છે કે મંઝિલ સુધી પહોંચવાનો સાધનાનો માર્ગ સરળ નથી પણ અત્યંત વિકટ છે. એ માર્ગે અનુભવી જ્ઞાની સદગુરુનું માર્ગદર્શન મળતું રહે તો જ સાધક આગળ વધતો રહે છે અને મંઝિલ સુધી પહોંચી શકે છે. બાકી તો ભલભલાના હાંજા ગગડી જાય એમ છે. આ જ સ્થિતિ છે કે જ્યારે પ્રાણ શોષાતા ચેતના જાણે હણાઈ જતી હોય અને શુદ્ધ બુદ્ધ ચાલી ગઈ હોય તેવી દશા થતી હોય છે. હરાઈ જતા આ 10 પ્રાણનું ગુરુ નિશ્રામાં 10 પ્રકારના યતિ ધર્મના પાલનથી જ રક્ષણ થઈ શકતું હોય છે. શીતલ પંખા કુમકુમા ચંદન કહા લાવે હો, અનલન વિરહાનલ પૈરે તન તાપ બઢાવે હો. ગુલાબજળ આદિ શીતલ પદાર્થો, પંખા કુમકુમા એટલે કે કપૂર, બરાસ, ચંદન આદિ શાતાજનક પદાર્થો સખી તું શા માટે લાવે છે? આ કાંઈ દેહનો દાહ બળતરા નથી, આ તો અંતરનો દાહ વિરહાનલ પસર્યો વ્યાપ્યો છે. તારા લાવેલ બાહ્ય શીતોપચાર એ આંતરદાહને ઠારવાનું નહીં પણ ભડકાવવાનું કામ કરશે. પદના આ ચોથા ચરણમાં શબ્દાર્થમાંથી લક્ષ્યાર્થ તારવીએ. આત્મયોગી સાધક આત્મામુનિ બનીને અસંગ એકાંત મૌનની સાધના માટે નિર્જન વન વગડામાં સ્મશાન ભૂમિમાં ખંડિયેર અવાવરૂ સ્થાનોમાં ગુફાઓમાં પર્વતના શિખર ઉપર કે ગિરિકંદરામાં કોતરોમાં ખીણોમાં આશ્રય લે છે. આ પ્રકારની સાધના દ્વારા ભય સંજ્ઞા ઉપર વિજય મેળવી નિર્ભય બની સાધના માર્ગે આગળ વધે છે. આવા સમયે વાયુના વિંજણા શીતળ સુગંધી ચંદન બરાસ કપૂર આદિના ગુલાબજલ મિશ્રિત વિલેપનાદી સમતાની સાધનાને ખોરંભી ચડાવી મમતાની પુષ્ટિ કરી સંયમથી પતિત કરનાર અનુકૂળ ઉપસર્ગરૂપ નીવડે છે. સાધકે સાબદા બની આવા અનુકૂળ ઉપસર્ગોથી દૂર રહેવા જેવું છે અને આવી પડે તો જાગૃત રહી અલિપ્ત રહેવા જેવું છે. જેમ સમુદ્રના પાણીના પેટાળમાં પ્રજ્વલતો અનલ વડવાનલ પાણીનું શોષણ કરે છે એની ખબર સુદ્ધા પડતી નથી, તેમ અજ્ઞાની જીવોના ભાવ પ્રાણોનું શોષણ હનન પળે પળે મમતા કે રાગ કરી રહેલ છે તેની ભણક પણ આવતી નથી. જીવ શીતલ પદાર્થો આદિથી શાતા અનુકૂળતા માટે તરસ્યો બન્યો દોટ લગાવે છે પણ એને ખબર પણ પડતી નથી કે આનાથી તો હું મારા મોહ માયા મમતા રાગને જ પુષ્ટ કરું છું. શરીરને કાયાને બહારથી ટાઢક પહોંચતી જણાય છે પણ અંતરદાહ રાગ તો વધતો જ જાય છે, અર્થાત તન તાપ શમતો નથી પણ વધતો જ જાય છે. મતલબ કે ભવભ્રમણ ચાલુ રહેતા ભવરોગ ભવદુઃખ દૂર નથી થતા પણ ફરી ફરી દેહ ધારણ કરવા પડે છે તે તન તાપ વધારવા બરોબર છે. આંતરદાહને ઠારવા બાહ્ય શીતોપચાર કામ લાગતા નથી એમ અંતરક્રિયા વિનાની માત્ર કોરી બાહ્ય વ્યવહાર ક્રિયાથી આત્મદાહ આત્મરોગનું શમન થાય એમ નથી. સતયુગના ચોથા આરાના લોકોની વાત જુદી હતી. એ ઋજુ પ્રાજ્ઞ સરળ નિખાલસ નિર્દંભ નિષ્કપટી હોવાથી તેઓમાં મન વચન કાય યોગ અથવા વિચારવાણી વર્તનના પ્રવર્તનમાં એકાત્મતા હતી. એટલે જ થોડા પણ શ્રવણ સત્સંગથી અકલ્પનીય મહાલાભને પામતા હતા. વર્તમાનના આ પાંચમા આરાના હુંડા અવસર્પિડીના હળાહળ કળિયુગમાં કે જ્યાં વિચાર વાણી વર્તનમાં એકાત્મતા નથી, લોકો જડ વક્ર કુટિલ કપટી દંભી માયાવી દુર્બુદ્ધિવાળા છે. તેથી ઘણું બધું ઘણે બધેથી સાંભળવા છતાં અને ઘણું ઘણું કરવા છતાં સાંભળેલું અને આદરેલું મોટા ભાગનાને જોઈએ એવું પરિણામદાયી બનતું નથી. કારણ કે એવા તો જડ કે વક્ર છે કે સવણું પણ અવળું સમજે છે. કહીએ એક સાંભળે સમજે બીજું અને આદરે ત્રીજું જ. દવા હોય ચોપડવાની પણ એ પી જાય. ઋજુ અને પ્રાજ્ઞ બની નિશ્ચયપૂર્વકનો વ્યવહાર કરશું તો જ તરશું. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર એટલે જ વ્યવહાર. વ્યવહાર રૂપ જ કરશું અને આત્માને આત્મામાં રાખી એ વ્યવહારમાં ભળશું નહીં તો જ વ્યવહાર એ વ્યવહાર બનશે અને નિશ્ચય એ નિશ્ચય રહેશે અને તો જ નિશ્ચિંત બનાશે. ફાગુન ચાચર એક નિશા હોરી સિરગાની હો, મેરે મન સબ દિન જરે તન ખાખ ઉડાની હો. ફાગણ માસની પૂનમની રાતે હોળી ખેલનારા ઘેરૈયાઓ હોળી સળગાવે છે અને પછી એ હોળીની રાખને પવિત્ર ગણી પોતાના અંગ ઉપર લગાડે છે. પરંતુ મારા હૈયે તો દરરોજની હોળી સળગ્યા કરે છે, જે શરીરને રાખ કરી ઉડાવી દે છે. પદના આ પાંચમા ચરણના શબ્દાર્થનો લક્ષ્યાર્થ એ છે કે તમે ચાચર એટલે ઘેરૈયા લોકો તો વસંત ઋતુની ફાગણ સુધી પૂનમની જ એક રાત પૂરતી દુષ્ટ તત્વો દુષ્ટકર્મોની હોળી કરી એ કર્મને બાળીને રાખ કરી નાખવા પ્રતિકરૂપ એને ઉડાડો છો કે અંગે લગાવો છો. પરંતુ હું પતિ ચેતનની વિયોગીની તો મારા ચેતનનું જ શુદ્ધાત્માનું રટણ કરતી ધ્યાનાગ્નિને રોજે રોજ જલાવી મારા કર્મોની રાખ કરી રહી છું, જેમાં નો કર્મરૂપી આ મારા તન શરીરની પણ દેહભાવ છોડવા રૂપ રાખ કરું છું. આમ પણ સાધનાના અધ્યાત્મ માર્ગમાં સાધ્યની સિદ્ધિ થતાં અર્થાત મારું ચેતનાનું મારા ચેતનથી અભેદ સધાતા ઉપકરણ છૂટી જનાર છે, કરણની રાખ થનાર છે અને અંતઃકરણ ચેતનમય પરમાત્મ સ્વરૂપ બની જનાર છે. યોગીરાજ કહે છે કે જેવું મારા ચૈતન્ય સ્વામીનું રૂપ છે તેવું જ સમાનરૂપ બનાવવા એટલે કે સમરૂપ થવા અર્થાત મારા પર્યાયને એ જેના આધારે છે તે શુદ્ધ દ્રવ્ય શુદ્ધાત્મા જેવી શુદ્ધ નિર્મળ બનાવવા હું ચેતના મારા ચેતનનું ધ્યાન ધરતી સમત્વ યોગમાં રહું છું. સમતા મહેલ બિરાજ હે વાણી રસ રેજા હો, બલિયાઉ આનંદ ઘન પ્રભુ એસે નિઠુર ન વહેજા હો. હે આનંદ ઘન ચૈતન્ય પ્રભુ, આવા નિષ્ઠુર ન થતા જો તમે એ નિષ્ઠુરતાને વહાવી દઈ મારા ચેતનાના સમતા મહેલમાં પધારી ત્યાં બિરાજમાન સ્થિર થઈને આપની આત્મામૃતરૂપ વાણી રસ રેલાવો વહાવો તે માટે મારે જે બલિદાન આપવા પડે, ત્યાગ કરવો પડે અને જે કાંઈ સહન કરવું પડે તે કરવા હું તમારી ચેતના તમારી સમતા તૈયાર છું. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મા અનંત ગુણધામ છે. એ કોઈ રાજાના રાજમહેલ જેવો ભવ્ય દિવ્ય રમ્ય સત્યમ શિવમ સુંદરમ સ્વરૂપ છે. પરંતુ એ માટે સ્વામી ચેતને પોતાની સમતા ચેતના પ્રતિની નિષ્ઠુરતા કઠોરતા વિમુક્તાને વહાવી દેવી પડે. નિઠુર છે તે નઠારા છે કારણ કે તે પોતે ઠરતા નથી અને અન્યને ઠારતા પણ નથી. ઠરેલો હોય તે ઠારે અને બળેલો હોય તે બાળે. પોતાને આનંદઘન સ્વરૂપ તરીકે ઓળખવો પડે, એટલે કે એની પ્રતીતિ અનુભૂતિ કરવી પડે. એ માટે મમતાના કુસંગથી પૈદા થયેલા કટુવાણી, વિચાર, વર્તનના કુછંદો, કુસંસ્કારો છોડવા પડે. જાત પ્રત્યેની નઠોરતા અને કઠોરતારૂપ અવગણનાને ત્યાગીને જાતની ઓળખ કરી મૃદુતા, મુલાયમતા, સમરસતા, વિશાળતા, વિતરાગતા કેળવવા પડે. એ માટે સ્વપ્રતિ, સ્વપક્ષે સમતા અને સહનશીલતા રાખી પરપક્ષે ક્ષમાના ભાવ રાખવા પડશે. વિષય અને કશાયને હોમી દેવા પડશે, એટલે કે એનો બલિ ચઢાવવો પડશે. આમ જો મમતા પ્રત્યે કઠોર થઈ એનો બલિ આપીને સમતાના મહેલમાં પધારશો અને એના સંગમાં વિહરશો તો સ્વરસ્તા એટલે સરસતા રેલાવશો, અર્થાત વાણીની સહજતાને પામશો. દેહાલય શિવાલય બની જશે અને નિર્વિકલ્પ બની, નિશ્ચય બની નિશ્ચયના મહેલમાં મહાલશો. પદનો બોધ એ છે કે મમતાના સંગમાં આત્માની શુદ્ધતા અને બુદ્ધતા તિરોહિત થઈ ગઈ છે. એવી સમજ જ્યારે આવી ગઈ છે, સાધનાની વસંત મોહરી ઉઠી છે, તો હવે સમતાના સંગમાં સાનુકૂળ અને પ્રતિકૂળ અવરોધો ઉપસર્ગોને પાર કરી જઈ ધ્યાનાગ્નિની હોળી પ્રગટાવી કઠોર બની મોહ મમતાનો બલિ ચઢાવી કારમણ શરીરની રાખ કરી પવિત્ર બની સ્વરસતા, સરસતા, સહજતાના આનંદઘન સ્વરૂપને પ્રગટ કરી લ્યો. જીવ જો સમજુ અને શાણો બની ધ્યાન સાધના દ્વારા પોતે પોતામાં સમાઈ જાય તો તેને મોક્ષ પ્રાપ્તિની દૂરી નથી. ધ્યાન સાધના દ્વારા પોતાનામાં સમાઈ જવું તે મનુષ્ય ભવનું સાફલ્ય ટાણું છે, જે ફરી ફરીને મળતું નથી. પરમાત્માથી વિખૂટા પડ્યાનું તીવ્ર દુઃખ થવું જોઈએ. એ વેદના અસહ્ય બને તે એવી કે ખાઈ શકાય નહીં, પી શકાય નહીં, રહી શકાય નહીં, હૃદય પોકાર કરે, આક્રંદ કરે, કાંઈ જ ચેન ના પડે, આંખમાંથી શ્રાવણ ભાદરવો નાયગ્રાના ધોધની જેમ વહેવા માંડે, જીવનના દરેક ક્ષેત્રમાં પોતાની જ ભૂલ દેખાય, બાકી આખું જગત નિર્દોષ, પવિત્ર, સજ્જન, મહાસજ્જન, અતિસજ્જન, પરમ સજ્જન દેખાય, ત્યારે જ પરમાત્માના પિતરમાં પધરામણા થાય છે. તે માટેનો આ ભાવ છે. આ સાફલ્ય ટાણું છે જે યુગોના યુગો વીતી ગયા પછી પણ પાછું મળશે નહીં, માટે તેને સફળ કરી લ્યો. યોગીરાજની આ આંતરવેદનાને આપણે સૌ સમજીએ અને આપણું સ્વાતંત્ર્ય મેળવવા કટિબદ્ધ થઈએ. રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે.